તારીખ 8/8/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 551 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 287 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે તથા અવાજ ધીમો છે.
ભાગ્યભાઈ ઉપર પત્ર લખાયેલો છે. આત્મસમાધિ નો આત્મપરિણામની શ્રેષ્ઠતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. જિનેન્દ્ર દેવનું એક વચનામૃત કાંઈકું છે સમાધિના વિષયમાં, કે આત્મપરિણામ સ્વસ્થ, સ્વ એટલે પોતો, એટલે સ્થિર થવું, તે સ્વમાં પરિણામ સ્થિર થાય તેને શ્રીજીને સમાધિભાવ કહ્યો છે. અને એ જ પરિણામો અસ્વસ્થ થાય એટલે સ્વમાં ન સ્થિર થાય, પરમાં સ્થિર થાય ત્યારે એને અસમાધિ કહ્યું છે. આધિ વ્યાધિ ઉપાધિ ને સમાધિ, આમાં આધિ શબ્દ બધા એમાં કોમન છે. જુદા જુદા ઉપસર્ગ લાગવાથી એના અર્થ જુદો જુદો થાય છે. અવલંબન અથવા આધારને ગ્રહણ કરીને ઉત્પન્ન થતી પરિણામની ક્રિયાને આધિ કહે છે. કોઈ પણ અવલંબન લઈને, આધાર લઈને પરિણામની ક્રિયા થઈ તે આધિ. પછી એ પરિણામ પોતાને લેવા દેવા ન હોય છતાં પણ એ પરિણામ લાગે ત્યારે એને ઉપાધિ કહે છે. આપણે એમ છે કે તમે નકામી ઉપાધિ કરે છે, ઉપાધિ એટલે નકામો આધાર લીધો છે. શરીરને, રોગને અનુસરીને આકુલતાના પરિણામ થાય તેને વ્યાધિ કહે છે. પછી શરીરના રોગને પણ વ્યાધિ કહે છે. મૂળ તો એ આત્માના પરિણામ છે, વ્યાધિ છે. અને આત્મામાં પરિણામ સ્થિર થઈને આત્માની શાંતિને અનુભવે ત્યારે એને સમાધિ કહે છે. કેમ કે એ સમ એટલે રાગ અને દ્વેષ વિના સમભાવ, સમ્યક ભાવે સ્વરૂપનો આધાર લઈને ઉત્પન્ન થયેલા પરિણામ તે સમાધિ છે. એમ સમાધિને ભાવાર્થ છે. કૃપાળુદેવ એમ કહે છે કે અનુભવ જ્ઞાને જોતા શ્રી જીન ભગવાનની વાત પરમ સત્ય લાગે છે. તેનાથી સત્ય લાગે છે અનુભવ જ્ઞાને જોતા, જે પોતે પોતામાં પરિણામોને સ્વસ્થ કરીને, સ્વરૂપમાં સ્થિર કરીને અનુભવ કર્યો અને સમાધિના પરિણામને વેદ્યો ત્યારે એ સ્વસ્થ પરિણામને ભગવાને સમાધિ કયા, એ અનુભવ જ્ઞાનથી એમણે જ્ઞાન કરી દીધું. ભગવાનની વાત તો બરાબર છે, આ સ્વરૂપમાં સ્થિર થયા તે જ સમાધિ છે, તે જ સાચી સમાધિ છે. અન્ય મતમાં કોઈ ધ્યાન લગાવે એને સમાધિ કહે છે, અને એમાં તો અનેક ભેદ પ્રભેદ એ લોકોએ વિચાર્યા છે. કોઈ જળમાં પાણીમાં ધ્યાન લગાવીને અંદર ડૂબી જાય તો એને જળ સમાધિ કહે છે, અને કોઈ જમીનમાં ખાડો કરીને દટાઈ જાય ને ઉપર માટી તો એને પણ એ લોકો સમાધિ કહે છે. અને કોઈ સમાધિ લઈ ગઈ છે લોકો, ઘણા દાખલા દે માટે લોકો જમીનની સમાધિ જળ સમાધિના ઘણા દાખલા મળે. અને રૂટી અર્થ પણ પ્રમાણે આપણે ત્યાં પણ કોઈ મહાત્માનો સ્વર્ગવાસ થાય અને ઉપર સ્તોત્રો કરી નાખે અને ઉપર લખાણ કરી નાખે કે ફલાણા ફલાણા મહાપુરુષની સમાધિ છે, એ રૂઢિ અર્થ છે. વાસ્તવમાં સ્વરૂપસ્થ જે દશા છે એને શ્રી જિનેન્દ્ર પરમાત્માએ સમાધિ ભાવ કર્યો છે, એ કૃપાળુદેવે અનુભવ કરીને એની પરમ સત્યતાને જાણી છે. હવે અનુભવ જ્ઞાને કરીને પરમ સત્ય છે એમ કહ્યું, એમાં પણ શાસ્ત્ર જ્ઞાને કરીને સત્ય છે, વિચાર જ્ઞાને કરીને સત્ય છે, ન્યાય સંપન્ન વાત હોવાથી ન્યાય કરીને સત્ય છે, તર્ક શુદ્ધ હોવાથી તર્કણા કરીને સિદ્ધ છે. અને કોઈ અનુમાન મને ભલે સમાધિ ન થયું પણ અનુમાનથી એ વાત બરાબર લાગે છે, માટે અનુમાને કરીને સત્ય છે એ કોઈ વાત નથી. તો સત્ય કહેવાના ઘણા પ્રકાર છે પાછા. અને શાસ્ત્રમાં એને પ્રમાણ જ્ઞાનના ભેદો લીધા છે, અનુમાન પ્રમાણ, તર્ક પ્રમાણ, ન્યાય પ્રમાણ, આગમ પ્રમાણ, એ ચાર પ્રમાણ લીધા છે, અને પાંચમું અનુભવ પ્રમાણ લીધું છે. પાંચે પ્રમાણોમાં શાસ્ત્રકાર એમ કહે છે કે અનુભવ પ્રમાણ તે બળવાન પ્રમાણ છે. કેમ કે ચારે પ્રમાણે કરીને વાતને પ્રમાણિત કરી હોય, પ્રમાણિત કરી એટલે માન્ય કરી હોય, પણ એમાં ડગી જતા વાર ન લાગે. તમને કોઈ ન્યાય યુક્તિથી વાત સાચી લાગી હોય પણ એથી બળવાન કોઈ ન્યાય યુક્તિ આપે તો તમે ડગી જા. અનુભવથી કોઈ ડગવાનું ન બને, એમાં એવું બળ છે, અનુભવનું બળ છે. અને મોક્ષ માર્ગનું બીજું નામ સ્વાનુભૂતિ છે. મોક્ષ માર્ગનું બીજું નામ શું છે? સ્વાનુભૂતિ. સ્વનો અનુભવ, એની ક્રિયા, તે સ્વાનુભૂતિ. એટલે આખો મોક્ષ માર્ગ અનુભવ પ્રધાન છે. અને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકાય એવો જે મુમુક્ષુ માર્ગ છે એ પણ અનુભવ પ્રધાન છે. જે મુમુક્ષુઓ એમ સમજતા નથી કે મુમુક્ષુ માર્ગ પણ અનુભવ પ્રધાન છે, એ બધા વાંચન, વિચાર, ન્યાય, તર્ક અને અનુમાન અને શાસ્ત્રમાં લાગી જાય છે અને એ પ્રમાણથી બધું પ્રમાણિત કરીને જ્ઞાન કરે છે. પણ તે જ્ઞાન ખરેખર જ્ઞાન તરીકે બળવાન હોતું નથી, અથવા યથાર્થ પણ હોતું નથી. સાચું લાગે તો પણ યથાર્થ નથી હોતો. અનુભવ જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે. એટલે મુમુક્ષુતાનો ક્રમ વેદનાથી છે, એ અનુભવથી શરૂ થાય છે. વેદનાથી જે શરૂ કરાયો કૃપાળુદેવ 195-86 પત્ર, એ અનુભવથી શરૂઆત કરાવી છે, આ સિવાય શરૂઆત નથી. ઘણા તો શરૂઆત નહીં, અમે તો શરૂઆત તો બહુ પહેલાં કરી છે, ઘણા આગળ વધી ગયા છે, વેદના આવી જ ન હોય એવું માની બેસે છે. કેમ કે સૂક્ષ્મ જ્ઞાન વધી જાય, પહેલાં નહોતું એવું, ઘણું થઈ ગયું સૂક્ષ્મ જ્ઞાન, શાસ્ત્રના વિષયનું, તત્વના વિષયનું, અધ્યાત્મના વિષયનું, આગમના વિષયનું, પણ એ જ્ઞાન નથી. અનુભવ જ્ઞાન તે જ જ્ઞાન છે. વેદજ્ઞાન પણ પ્રયોગાત્મક છે, જે સ્વાનુભૂતિનું કારણ છે, અને સ્વાનુભૂતિ તો સ્વયં જ અનુભવ જ્ઞાન છે. આત્મજ્ઞાન પણ અનુભવ જ્ઞાન છે. ચારસો 72 પત્રમાં જોવું જરા, પાનું 386 બીજો પેરેગ્રાફ. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એ એક ઉપાય છે કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. આ સમાધિની સ્વસ્થતાની બીજી પરિભાષા કરી એમણે. શું સમાધિ ભાવની વાત ચાલી ને, એનો રેફરન્સ અહીંયા કેવી રીતે છે કે લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે. દ્રવગુણ પર્યાયને જાણવાથી નહીં, ઉત્પાદવી ધ્રુવને જાણવાથી નહીં, ગુણગુણીના ભેદો જાણવાથી આત્મજ્ઞાન થયું છે એમ નહીં. કેવી વાત કરે છે કે જ્ઞાન લક્ષણથી સ્પેસિફાઈ કરીને ભિન્ન પડ્યો, ગુણ એટલે સ્વભાવનો અવલંબન લીધો, અને પરિણમનમાં સ્વસંવેદન થયું. એ ત્રણ પ્રકાર એક સાથે ભેગા હોય અને એને આત્માનો અનુભવ જ્ઞાન થયું હોય તેને ધ્યાનનો એટલે સમાધિનો, ધ્યાન તો કે સમાધિ તો એક જ વાત છે, એક આધાર છે, એક ઉપાય છે કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે એટલે ચંચળતા ઘટે છે, યોગાશ્રમમાં ફેર પડે છે, અને પરિણામ પણ આત્મામાં સ્થિર થાય છે. એ સ્વસ્થ પરિણામને અહીંયા સમાધિ કહેવામાં આવે છે. કૃપાળુદેવ આત્મજ્ઞાનની વ્યાખ્યા આવી કરે છે. બાકી આત્મા જાણ્યો એ જાણ્યો નથી, ગુણથી લક્ષ્મણ, લક્ષણથી, ગુણથી ને વેદનથી જાણ્યો એને જાણ્યો, નહીતર જાણ્યો નથી. જાઓ એવી રીતે વાત લીધી છે. ઓળખાણ વિના ન થાય સ્થિરતા એટલે એકાગ્રતા. પ્રેક્ટિકલ સાઈડથી આપણે વિચારીએ કે આપણા પરિણામોની એકાગ્રતા ક્યાં થાય છે, કે જ્યાં આપણને સુખનો અનુભવ થાય ત્યાં, જ્યાં સુખનો અનુભવ થાય ત્યાં. પછી જમતા જમતા રસેન્દ્રિયથી, સ્પર્શેન્દ્રિયથી, કર્ણેન્દ્રિયથી સંગીત સાંભળતા, કોઈ પણ જ્યાં તમને સુખનો નિશ્ચય છે એટલે કોન્સેપ્ટ છે, ત્યાં તમારા પરિણામ સહજ એકાગ્રતાને પામી શકે. મોસ્ટ પ્રેક્ટિકલ વાત છે. જેને આત્મ સ્વરૂપ ઓળખાય છે એનો આ કોન્સેપ્ટ બદલાય છે. આત્મા જે અનંત સુખનું ધામ છે એને અનુભવાંશે દેખાય છે, પ્રતિભાસે છે, અને જળ પદાર્થોને કોઈ પણ પર્યાય, કોઈ આકારે હોય તો પણ ત્યાં સુખ નથી એ સ્પષ્ટ થઈ જાય છે. અભિપ્રાય આખો બદલાઈ જાય છે. સુખ બુદ્ધિ જેને કહીએ, એ અનાદિની જે વિપરીત સુખ બુદ્ધિ છે એ ભાવભાષણના કાળમાં, સ્વરૂપની ઓળખાણના કાળમાં, એટલે બીજું સંકેત 751માં કહ્યું ત્યારે પહેલો વહેલો ફેર પડે છે. એ બદલાઈ ગયો અભિપ્રાય. એટલે પોતે પોતામાં અનંત સુખ જોયું. કેટલું? બે હદ. જ્ઞાન લંબાવે કે કેટલું સુખ છે, જરા જોવ તો ખરો કેટલું સુખ છે અંદર, કેટલું સુખ છે. તળિયું હાથ નો આવે એટલે સમુદ્રની ઉપમા એને ઓછી પડે છે. આત્મા સુખનો સાગર છે એ આત્માને ઉપમા ઓછી પડે છે, કેમ કે સાગરને નીચે તળિયું છે, બોટમ છે. બધા સમુદ્ર, સ્વયંભૂરમણ સમુદ્રને પણ નીચે તળિયું છે. જ્યારે આત્માના સુખ સમુદ્રને તળિયું નથી, બોટમલેસ છે. એટલું બેહદ સુખ ભરેલું છે. એવું જ્યારે પોતાનું જ સ્વરૂપ કોઈ જુએ છે ત્યારે એના પરિણામ ત્યાં એકાગ્ર ન થાય તો શું થાય? તો થાય કે ન થાય? કે થયા વગર રહી જ ન શકે, કેમ કે બીજે સુખ રહીત પણ જોયું. ભ્રાંતિ ચાલી ગઈ, સુખની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ મટી ગઈ અને સુખ સમુદ્ર પોતામાં જોયો. એટલે ત્યારથી ધ્યાન અથવા સમાધિ શરૂ થાય છે. એકાગ્રતાની શરૂઆત ત્યાંથી થાય છે અને એ સહેજ થાય છે, પરાણે કરવી પડતી નથી. કેમ કે સુખ છે એ એક જ પરિણામને આકર્ષણનો વિષય છે. પછી કલ્પિત હોય તો પણ ત્યાં ખેંચાય પરિણામ, અને યથાર્થ હોય તો ખેંચાય, કંઈ કહેવાની સમજાવવાની જરૂર રહેતી નથી. બસ અહીંથી ધ્યાન અને સમાધિ અહીંથી શરૂ થાય છે. એ પહેલાં ધ્યાન અને સમાધિ જેવી કોઈ ચીજ હોય તેવું છે નહીં. નામ છે પણ ભાવ કે કામ નથી ત્યાં. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કરી છે, તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણ તીર્થંકરો ચક્રવર્તી પદે હતા, એટલું પુણ્ય લઈને આવ્યા હતા. બહુ મોટો વહીવટ હોય, છ ખંડનો વહીવટ. એટલે આપણે એક આ હિન્દુસ્તાનનો વહીવટ કરે છે ને તો કોઈના માથા ઠેકાણે નથી રહેતા, માથું હડી જાય એવી ખરાબ પરિસ્થિતિ થાય. આ હિન્દુસ્તાનની આ પૃથ્વીનો જે ગોળો આપણે કહીએ છીએ ને એ હજી ભરતખંડનો એક ભાગ છે. આખો ભરતખંડ તો બહુ મોટો છે. એવા છ ખંડ, આ તો આર્યખંડ છે આખો ગોળો, પછી અનાર્યખંડ પણ હોય છે એમાં છ ખંડની અંદર, એટલો મોટો જેનો વહીવટ. હવે ભલે ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે, તીર્થંકર છે, મહાપુરુષ છે, ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે. જૈનમાં ત્યારથી મતિસ્તૃતને ઉધી સમ્યક જ્ઞાન લઈને આવ્યા છે, પણ કામ છે બધા અસ્વસ્થ કાર્યો છે. આજે ક્યાંના સમાચાર આવે છે, ક્યાંના સમાચાર આવે છે, ક્યાંના સમાચાર આવે છે, આપણે છાપું જોઈએ છે કેટલા સમાચાર હોય છે. જે મોટા છાપાઓ છે એના પાના વધતા જાય છે, એનું કારણ શું? પ્રાદેશિક સમાચાર, નેશનલ સમાચાર અને ઇન્ટરનેશનલ સમાચાર. પછી એના વિભાગો, કોમર્શિયલ જુદું, સ્પોર્ટ જુદું, બીજું કલ્ચરલ જુદું, ફલાણું જુદું, ઠીકણું જુદું. એ ચક્રવર્તીને કેટલું મોટું પ્રધાનમંડળ હોય અને કેટલી મોટા ખાતા હોય, કેટલા મોટા વહીવટ હોય, એક દી છોડીને ચાલી નીકળે છે. એમનો મોક્ષ માર્ગનો જે ઉપાધિ રહિત, ઉપદ્રવ રહિત, શાંત પરિણામની ધારાવાળો જે પ્રવાહ છે એ આ ઉપાધિ સહન નથી કરતો, બરદાસ્ત નથી કરી શકતો. ધર્માસનનું છનું હજાર રાણી ચક્રવર્તી છે ને, એકને સાચવવી મુશ્કેલ પડે એવી હોય, એવા છનું હજારને ક્યાં સાચવતા હશે? એ પણ પુન લઈને આવ્યા છે. પણ બધા સંસારી જીવ છે એટલે ખટપટને ખટરાક તો થયા વગર રહી જ નહીં. કોઈ બધા કોઈ મહાત્માઓ થોડાક હશે સંસારમાં, બધા રાગી દ્વેષી મોહી પ્રાણીઓ છે સંસારમાં તો, અને મોહ રાગ દ્વેષ કર્યા વિના રહીએ નહીં. મોહ એક એવી ચીજ છે કે કાં રાગ કરાવે એટલે રાગ થશે, ત્યારે દ્વેષ કરાવે છે. બે મોહ રાજાના પુત્રો મોહના સંતાનો છે, જેટલો મોહ તીવ્ર એટલા રાગ દ્વેષ પણ તીવ્ર. હું કીધી છે નાકમાંથી સીધા કાઢે ને એવી રીતે મૂકી દે છે, નાક ભારે થઈ જાય ને, કફ ભેગો થઈ જાય, રહી રાખે ન કાંઈ, રાખવો હોય તો રાખે ન કાંઈ, નીકળી જ જાય. છીટકારીને જેમ કાઢી નાખે એવી રીતે મૂકતા વાર નથી લાગતી. આ લાગે એવી રીતે મૂકી દે છે, ઉભાથી છે, ભાર લાગે છે, બોજો લાગે છે, સહન નથી કરી શકતા. જ્ઞાન દશામાં પણ તીર્થંકર જેવાને પણ અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને પરિણામને સ્વરૂપમાં સ્વસ્થ રાખવા એ કઠણ વાત છે. તો પછી સામાન્ય જીવને બીજા જીવને એ અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ હોય, સંસારના કાર્યોની પ્રવૃત્તિ હોય, ધંધો વેપાર વ્યવસાય નોકરી જે કાંઈ હોય તે, અને પરિણામ સ્વરૂપમાં સ્થિર રાખવા એ સંભવિત નથી. ગોપાળુદેવ તો એક જબરદસ્ત મહાત્મા થઈ ગયા, તો આવું લખે છે. મુંબઈથી કાગળ લખ્યો છે 28મી વર્ષની ઉંમરે કે અમે અનુભવ કરીએ છીએ અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને સ્વરૂપમાં સ્વસ્થતા રાખવી એ કેવું સંભવિત ને અસંભવિત છે એનો અનુભવ અમે કરી રહ્યા છીએ. 28મી વર્ષે તો એકવાર રેવાશંકરભાઈને કહી દીધું કે આપણે છૂટા થઈએ, શું હવે આમાં આપણે નહીં રહી શકીએ, મારું કામ નથી આમાં, હવે બહુ થઈ ગઈ, 7-8 વર્ષે તો બહુ થઈ ગઈ એમને, હં ન છોડ્યા. 30મી વર્ષે ફરીને હું અલ્ટિમેટમ આપ્યું હતું, નોટિસ બજાવી દીધી કે હું હવે મારા આવવાનું ઠેકાણું નથી, હું ક્યારે આવીશ, ક્યારે મુંબઈ આવું, ક્યારે ન આવું. બહુ સારું, તમારે અનુકૂળતા પ્રમાણે. પણ પછી જોયું હવે આ કાંઈ વાંધારી એમ નથી, ઠીક છે, આપને અનુકૂળતા પ્રમાણે કરજો. હા, પણ ક્યારેક ક્યારેક આવીને એ લોકોના પરિણામ બહુ બગડતા હતા, બધી ક્યારેક ક્યારેક આવી જતા. 32મી વર્ષે તો સ્વાસ્થ્ય જ કામ કરતું બંધ થઈ ગયું, તબિયત જ થડી ગઈ, બસ હવે તો કુદરત જ ના પાડે છે, મૂકી દો વાતને, બસ 32મી વર્ષે મૂકાવી દીધી. પછી તો પોતે પોતાના કામમાં જ રહ્યા છે એકદમ, કેમ કે શરીર કામ કરતું નથી ને પોતે પોતાના કામમાં વિશેષપણે લાગ્યું છે. બે વાત ભેગી થઈ ગઈ, એ કુદરતે અનુકૂળતા કરી દીધી, નિત્રો મૂકેવું નહોતો, એ છોડી દીધું વ્યવસાય. 32 વર્ષે લગભગ છોડી દીધું, લખી નાખ્યું વાણિયાથી, મારા ખાતે રકમ રહે છે જમે નફાને, હવાલો ભાઈ મનસુખના ખાતે નાખી દીધું, નાના ભાઈને ખાતું જમા કરી નાખજો, મારું ખાતું જ નહીં રાખતા, સરભર કરો. અહીંયા બેઠા બેઠા જ પોતાપણું તો હતું નહીં રકમમાં, કાંઈ માથાકોટ ઊભી ન થાય એટલે નાના ભાઈને ખાતે હવાલો નખાવી દીધો. પોતે અનુભવ કરે છે 28મા વર્ષ, અસ્વસ્થકારીની પ્રવૃત્તિ કરીને પરિણામને સ્વસ્થ રાખવા એ તીર્થંકર જેવાને માટે કઠણ વાત છે. તો બીજાને એ વાત કેટલી કઠણ હોય, કેટલી અસંભવિત હોય, સમજી શકાય એવો વિષય છે. અનેક પ્રકારના ઉદય આવે, વ્યવસાયમાં તો અનેક પ્રકારના ઉદય આવે, એમાં ધંધો વેપાર કે ઇન્ડસ્ટ્રી તો બહુ ખરાબ છે, નોકરી કંઈ સારી છે? કેમ કે નોકરીમાં ધંધાનું પોતાપણું નથી હોતું, પ્રવૃત્તિમાં પોતાપણું નથી હોતું. આમ ભલે પ્રમાણિકપણે ગમે એટલું કરે, શેઠથી હવે એવું કરે એનો વાંધો નહીં, પણ એને પોતાપણું થાય નહીં. પ્રમાણિક ન કરો તો શેઠથી હવે એવું કામ કરે એવું કંઈ નહીં, પોતાનું ઘર જેવું જાણીને કામ કરે તોય પણ એને અંદરથી પોતાપણું ન થાય. કેમ કે એનું જ્ઞાન જ સ્પષ્ટ બોલે છે કે પગાર સિવાય આપણો અધિકાર નથી. આમાં કોઈ બધું એક બોનસ વધારે આપશે, બે બોનસ આપશે, ત્રણ બોનસ આપશે, બીજો આંગળી ફાટીને થાંભલો થાય નહીં કાંઈ એમાંથી. હા, એને પોતાપણું આવે નહીં. પરિણામ વ્યવસાયમાં તો પોતાપણું આવ્યા વગર રહીએ નહીં, એમાં કોઈક લઈ ગયો ને દઈ ગયો નહીં તો થવાનું છે. આ કાળમાં એક સરખું ચાલે નહીં કોઈને, ચડાવ ઉતાર ચડાવ ઉતાર ચડાવ ઉતાર થયા જ કરે, કાંઈ ને કાંઈ હિંચ આવ્યા કરે, કોઈ ગવર્મેન્ટની કોઈ રેડ કોઈ કાંઈ કોઈ કાંઈ કોઈ કાંઈ. હા, પરિણામ ઠેકાણે રહીએ નહીં, પરિણામ સ્વસ્થ રહીએ નહીં. એટલે અંતરનિવૃત્તિને અર્થે બાહ્ય નિવૃત્તિ ઉપકારી નિમિત્ત ગણીને ત્યારે માણસો બાહ્ય નિવૃત્તિમાં આવી જાય છે. આપણે આ અસ્વસ્થકારીની પ્રવૃત્તિ તો નહીં, હવે પરિણામને સ્વસ્થ કરવા એ તો આપણા પુરુષાર્થ ઉપર આધીન છે, આપણી સમજણ ઉપર આધીન છે, આપણા પ્રયોગ ઉપર આધીન છે. કોઈ પણ પરપદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રીજીન આર્ત ધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. આર્ત ધ્યાનની વ્યાખ્યા કરી, પછી ધર્મ ધ્યાનની વ્યાખ્યા કરી હતી. સમાધિ છે એ ધર્મ ધ્યાન છે. ધ્યાનના ભેદોમાં ચાર પ્રકારના ધ્યાન છે, આર્ત્ર રૌદ્ર ધર્મ અને શુક્લ. એમાં ધર્મ ધ્યાનની સમાધિની વ્યાખ્યા કરી. હવે એમ કહે છે કે કોઈ પણ પરપદાર્થની ઈચ્છા થઈ એટલે આર્ત ધ્યાન થયું, કોઈ પણ ઈચ્છિત પદાર્થની વિયોગની ચિંતા થઈ, એમાં શું છે, ઈષ્ટ સંયોગ ઈચ્છા થઈ, ઈષ્ટ વિયોગ ચિંતા કરાવે, અનિષ્ટ સંયોગ ચિંતા કરાવે અને અનિષ્ટ વિયોગની ઈચ્છા રહે, ચાર ભંગ છે. એ બધા આર્ત ધ્યાનના જ પ્રકાર છે. આર્ત ધ્યાનના પ્રકારમાં સૂક્ષ્મ ભેદો ત્યાં સુધી છે કે તમે ભગવાનની ભક્તિ કરો તો પણ એ વિકલ્પ છે, એ આર્ત ધ્યાનમાં જાય છે. કેમ કે ધ્યાન ચારિત્રની પર્યાય છે અને વિકલ્પ પણ ચારિત્રની પર્યાય છે. શ્રદ્ધા જ્ઞાનની વાત બીજી છે, પણ પૂજા ભક્તિનો વિકલ્પ એ પણ આર્ત ધ્યાન છે. અને આત્મ સ્વરૂપનો નિજ પરમેશ્વર પદનો વિકલ્પી પણ આર્ત ધ્યાન છે. વિકલ્પ માત્ર આર્ત ધ્યાન છે, એ આર્ત ધ્યાનનો સૂક્ષ્મ ભેદ છે. અને એ વિકલ્પ છે એમાં અશાંતિ અને દુઃખ હોય હોય ને હોય જ. એટલે નિર્વિકલ્પ દશામાં જે શાંતિ ને સમાધિ ને સુખ છે એ સ્વવિકલ્પ દશામાં ક્યારેય નથી. એટલે સ્વવિકલ્પ દશા આર્ત ધ્યાન અને નિર્વિકલ્પ દશા તે ધર્મ ધ્યાન એમ છે. શું કહ્યું છે અહીંયા? સામાન્ય વ્યાખ્યા કરી છે. એટલે પૂજા કરવાની ઈચ્છા થઈ ત્યારે તમે પૂજા કરો છો, ભક્તિ કરવાની ઈચ્છા થઈને તમે ભક્તિ કરો છો, ઈચ્છા માત્ર રાગ છે, ધ્યાનની અપેક્ષા એ ત્યાર તો ધ્યાનમાં જાય છે, કેમ કે એમાં આત્માની શાંતિ નથી, એમાં આતુરતા છે અને દુઃખ છે. મંદમાં મંદ રાગ એ આત્મ સ્વરૂપનો વિકલ્પ છે. કેવો? કે મારો આત્મા અનંત શાંત સ્વરૂપ છે, મારા સ્વરૂપમાં અનંત અમૃતમયી શાંતિથી હું ભરેલો છું, એમ જ્ઞાનમાં સ્વરૂપને રાખીને, હું ખાલી કોરો વિકલ્પ નહીં, આત્મભાવનાપૂર્વક જ્ઞાનમાં લક્ષ્મા સ્વરૂપને લઈને વિકલ્પ ઉઠે, એ વિકલ્પ દુઃખરૂપ છે, અશાંત છે, આર્ત ધ્યાન છે ને આકુલતા છે. કેમ કે વિકલ્પ છે ત્યાં સુધી ચારિત્રની પર્યાય શાંત સ્વરૂપ છે એવી સ્વરૂપાકારે પરિણમી નથી. સ્વરૂપ જે શાંત સ્વરૂપ છે એ સ્વરૂપાકારે સ્વસ્થ પરિણામ થઈને સમાધિની શાંતિ પ્રગટ થાય ત્યારે ધર્મ ધ્યાન થાય, ત્યારે એને વિકલ્પ ન હોય. જ્યારે જ્યારે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં સુખનો અનુભવ કરે છે ત્યારે જે સુખનો ખોટો નિશ્ચય છે અને ગાઢ કરે છે, પણ એ સુખ નથી, સુખાભાસ છે. જ્ઞાનીઓ એને સુખ નથી કહેતા પણ સુખાભાસ છે, કે સુખનો જેમાં આભાસ થાય છે, જ્યાં ખરેખર સુખ ન હોય ત્યાં સુખનો આભાસ થાય એને સુખાભાસ કહેવામાં આવે, એ પરિસ્થિતિ છે. અર્થ ધ્યાન આખા બધા સંસારી જીવો આર્થ ધ્યાનમાં જ પીડ્યા છે, તમામ સંસારી જીવો. એક વાક્યમાં આખા સંસારી જીવોને લઈ લઈએ તો કોઈ કોઈ જીવો રૌદ્ર ધ્યાન કરીને નરકાદી ગતિમાં જાય છે, બાકી બધા આર્થ ધ્યાનમાં પીડ્યા છે. આ સંસારની એવી સ્થિતિ છે. કૃપાળુ દેવ ન લખ્યું, જગતના જીવો મૂંઝાયેલા પીડ્યા છે. એ તો તમને નજરે દેખાય એવું છે, નજર જોઈએ દેખાય એવું છે, કોઈને કાંઈ મૂંઝવણ, કોઈને કાંઈ મૂંઝવણ, પ્રોબ્લેમ વગરનું એક લાવવાનો છે કોઈ. દરિદ્રી છે અને દરિદ્રતાને દુઃખ છે, સંપત્તિ છે એને દેવડું દુઃખ છે, એટલાનું પછી એક એકબડું દુઃખ છે કે તમને નથી એટલે મળે તો સારું, મળ્યા પછી બેવડું દુઃખ છે કે જે છે એ બરાબર હસવાવું જોઈએ એટલે એને હાથવાની એક આતુરતા છે, અને બીજું છે એમાં વૃદ્ધિ કરવી એ વધારવાની આતુરતા છે, એમ એને ડબલ આતુરતા છે. પેલાને હજી મળ્યું નથી એટલે એક જ આતુરતા છે. હવે કોણ સુખી કયો જે ગરીબ રીતે ધનવાન? આકુલતાને સમજે ને તો આત્માને શાંતિના રસ્તે પડે, દુઃખને સમજે તો. આપણે એક આર્ટિકલ લીધો છે સાયન્સ એન્ડ રિલિજન, એમાં મુખ્ય સેન્ટર પોઈન્ટ તો આપણે સુખ દુઃખનો જ લીધો છે, ટાઇટલ બદલ્યું છે. હવે સુખ દુઃખના વિષયમાં સાયન્ટિફિક વ્યૂ પોઈન્ટ શું આનો, કે આ દુનિયાના બુદ્ધિમાનમાં બુદ્ધિમાન માણસો, બહુ બુદ્ધિશાળી માણસો પણ ખરેખર સુખ દુઃખનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શક્યા. કેમ કે બધાનો મિસકોન્સેપ્ટ એક સરખો રહ્યો કે જળ સંપત્તિ વધારો તો સુખી, વધારે સુખી થાય. પરિણામ આવ્યું ઉલટું, જેટલી સંપત્તિ વધી એટલો વહીવટ વધ્યો, એટલી ચિંતા ને આકુલતા નથી. ઉપાધિ વધી કે ન વધી, જેટલો વહીવટ મોટો એટલી ઉપાધિ વધારે ખરી કે નહીં? એટલે જગતના બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસો આ સુખદુઃખનો પ્રોબ્લેમ સોલ્વ નથી કર્યા. એ જ્ઞાનીઓ અને જૈન દર્શનનું સાહિત્ય વૈજ્ઞાનિક રીતે એ પ્રોબ્લેમને સોલ્વ કરે છે. બાકી ક્યાંય જગતમાં કોઈ વિજ્ઞાનમાં નથી, કોઈ ગણિતમાં નથી, કોઈ ન્યાયશાસ્ત્રોમાં નથી, કોઈ વિજ્ઞાન કોઈ ધર્મક્ષેત્રમાં નથી,
ક્યાંય સુખદુઃખનો પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોઈ જગ્યાએ પરિસ્થિતિ નથી. આત્મા અનંત ગુણોનો ભંડાર છે, એમાં એ ભંડારની અંદર એક સુખનો ભંડાર પણ, અનંત સુખનો ભંડાર પણ છે. એ જૈન દર્શન છે, ક્યાંય નથી. વૈજ્ઞાનિક રીતે ક્યાંય નથી. બીજા વેદાંતાદી અધ્યાત્મમાં એ વાત કરે છે સચ્ચિદાનંદની, પણ વિજ્ઞાન નથી. લોજિક છે એ લોકો પાસે, ન્યાયથી કેટલી કેટલીક વાતો કરે છે, યુક્તિથી વાત કરે છે, વિજ્ઞાન છે એની પાસે. કેમ કે આત્મા જે અરૂપી પદાર્થ, એ કેવળ જ્ઞાનમાં જિનેન્દ્ર પરમાત્માએ જોઈને પ્રસિદ્ધ કર્યો છે. એ જૈન સંપ્રદાયમાં એ વાત ચાલે છે, એની પરંપરા છે. ત્યાં તો કોઈ સર્વજ્ઞ શું જ્ઞાની થઈ શકે એવી પરિસ્થિતિ નથી. સર્વજ્ઞ તો ક્યાંથી થાય, તો આત્મા ક્યાંથી જોવે? એ આત્મામાં સુખ છે કેવી રીતે જોવે? એટલે એની પાસે સુખનું વિજ્ઞાન નથી. આત્માનું વિજ્ઞાન નથી એટલે સુખનું વિજ્ઞાન નથી. મોટી વાત એ છે કે અહીંયા વિજ્ઞાન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો બહુ સારી રીતે સમજાયું છે. સંપ્રદાય દ્રષ્ટિએ સમજાવ્યું નથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો બહુ સારી રીતે સમજાયું નથી. ગમે એટલા શાસ્ત્રો ભણે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સાધ્ય કર્યો હોય તો આ શાસ્ત્રો સમજાયું નથી. અને જાણીએ જુઓ, પદાર્થ વિજ્ઞાનની જ વાત કરે છે. આ પદાર્થ સામે, આ પદાર્થ સામે પદાર્થ વિજ્ઞાનથી જ વાત કરે છે. સમયસરના પાને પાને પદાર્થ વિજ્ઞાન છે. કૃપાળુદેવના કેટલા પત્રોમાં પદાર્થ વિજ્ઞાન આપે છે. એટલે ખરેખર તો જૈન ધર્મ ભલે નામ સંપ્રદાય વાચક અત્યારે થઈ ગયો હોય રૂઢિગત પણે, પણ એબ્સોલ્યુટ સાયન્સ છે, બીજું કાંઈ નથી. વિજ્ઞાન જ છે, એટલું વિજ્ઞાન છે. પછી વિજ્ઞાનને ગણિત, વિજ્ઞાન તો પછી એને ગણિતને ઇન્વોલ્વ કરે છે એની અંદર. એટલે એની અંદર કર્ણાનું યોગનું ઇન્વોલ્વમેન્ટ છે, એ ગણિતાનું યોગ છે. એને ગુણદોષની ચર્ચા હોવાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સુખ દુઃખ અને ગુણદોષની ચર્ચા હોવાથી ન્યાય પણ એમાં, ન્યાયશાસ્ત્ર પણ એમાં ઇન્વોલ્વ થાય છે. કેમ કે ગુણદોષ તો ન્યાય ઉપર જ નક્કી થાય. સુપ્રીમ કોર્ટનો જજ ગમે એટલું ભીણો હોય ન્યાયશાસ્ત્ર, ન્યાયના ગ્રંથો, પણ જ્ઞાની જે ન્યાય કાઢે ને એ ન કાઢી શકે. હા, પછી જ્ઞાની ભલે અંગૂઠા છાપ હોય, કાંઈ ન ભણાવે, કંઈ કરતા ન આવડતી હોય, અંગૂઠો મારી વાત કરતા હોય, તો એ જે ન્યાય કાઢે ને એ સુપ્રીમ કોર્ટનો જજ ન કાઢી શકે. એવી એમની નજર હોય છે ન્યાયના વિષયમાં અને ગુણદોષના વિષયમાં. એમની નજર બહુ સૂક્ષ્મ અને બહુ તીક્ષ્ણ હોય છે. તારે પરથી સમજે તો મહેમાં આવે કે આ વસ્તુની કિંમત કેટલી છે. એટલે તો એક હોય ત્રણ કાળમાં પરમાર્થનું પણ કહેવાનું કારણ એ છે કે આત્મા પદાર્થ છે, એ પદાર્થને પણ પોતાના ગુણધર્મો છે, એ બધા આત્માને એક સરખા છે, કોઈને ઓછા વધતા તો છે નહીં. માટે ભક્તિનો રસ્તો એક સરખો જ હોય, એમ ફેરો એક રીતે જ બને, બીજી રીતે બને જ નહીં, એવી વાત કરે છે. બે રીતે બે પ્રકારે મોક્ષ માર્ગ હોય જ નહીં. અને કોઈ એમ કે બે પ્રકારે મોક્ષ માર્ગ છે, વિજ્ઞાનને નથી સમજ્યા, એને કંઈ ઊંધું ગણિત ગણી લીધું છે. ગણિતમાં શું છે, આંકડાને ઇન્દ્રજાળ છે. એક એકડાની બાજુમાં બીજો એકડો મૂકો એટલે 11 થઈ જાય સિદ્ધાર્થ. પણ ગુણાકાર કરો તો એક જ રહે, એક ગુણ્યા એક બરાબર એક, અને એક ભાગ્યા એક બરાબર એક જ રહે. પણ એકમાંથી એક બાદ કરો તો શૂન્ય થાય પાછો, અને એક વત્તા એક કરો તો બે થાય. બે બધા બધા એકડાના ઇન્દ્રજાળ છે બધું, પણ કેટલા રિઝલ્ટ છે એના, એ આંકડામાં તો ચક્કર ખાઈ જાય. મારા આંકડામાં ભૂલ ભૂલામણી થઈ જાય, વિજ્ઞાનમાં ન થાય. સાયન્સ તો બહુ સોલિડ વસ્તુ છે, પદાર્થનું સ્વરૂપ છે, સાયન્સ છે, વિજ્ઞાન છે, તો પદાર્થનું સ્વરૂપ જ છે. એમાં શંકા, અંદેશો એટલે શંકા કરવી ઘટતી નથી. આત્મધ્યાન જ છે, તો પોતે મેળવી લે. મને ઈચ્છા થાય છે, મને અપેક્ષા થાય છે, આ મારું આત્મધ્યાન છે. મારો ઈચ્છિત પદાર્થનો વિયોગની ચિંતા થાય છે, આ મારું આત્મધ્યાન છે. એ આત્મધ્યાન ધર્મધ્યાનથી વિરુદ્ધ છે. એ આત્મધ્યાન ધર્મધ્યાનથી વિરુદ્ધ છે. કેમ કે એકમાં શાંતિ છે, એકમાં અશાંતિ છે, બે વિરુદ્ધ છે પરસ્પર. શુક્લ ધ્યાનની શ્રેણી આઠમા ગુણ સ્થાન પછી છે. આઠમા પછી નવ, દસ, બાર અને તેર, ચાર ગુણ સ્થાનમાં શુક્લ ધ્યાન છે. અગિયારમું ગુણ સ્થાન સપક શ્રેણી વાળાને આવતું નથી. નવમાંથી શરૂ થાય શુક્લ ધ્યાનનો પહેલો પાયો. નવ, દસ, બાર અને તેર, તેરમા ગુણ સ્થાને રજત પરમાત્માને શુક્લ ધ્યાનનો ચોથો પાયો છે. બહુ ઉજ્જવળ ધ્યાન છે, બહુ સૂક્ષ્મ વિષય છે. પછી ધર્મ ધ્યાનમાં સમજાતું હોય તો આ શુક્લ ધ્યાન છે, ક્યાંથી સમજાય? એટલે 500 નંબરના પત્રમાં કૃપાળુદેવ લખે છે, કેમ કે સર્વજ્ઞ છે એને ધર્મ ધ્યાન વર્તે છે. પણ તોય સર્વજ્ઞને આપણે ઓછી નથી શકતા, કેમ કે ધર્મ ધ્યાન આપણે ધર્મ ધ્યાનનો ભાવ આપણે સમજાતો નથી. માટે શુક્લ ધ્યાન, શુક્લ ધ્યાનને ઓળખતા નથી એટલે સર્વજ્ઞને ઓળખતા નથી. તો કે સર્વજ્ઞને ઓળખવા હોય તો કેવી રીતે ઓળખવા? તો પછી તો કે સમ્યક દ્રષ્ટિકોણે ઓળખવા. 500 નંબરમાં પત્ર લીધો છે, બહુ ઊંડી વાતો કરી છે. 500 નંબર પાંચસો ચાર નંબરનો પત્ર છે. 496 બીજો પેરેગ્રાફ. કોઈ પ્રગટ કારણને અવલંબી એટલે સમવસરણ આદિ બધું જોઈને વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને જીન પ્રતિમા, એ પણ પ્રગટ કારણ છે. જીન પ્રતિમા, સમવસરણ આદિ પ્રગટ કારણ છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા એટલે 1000 વર્ષ પહેલાં થઈ ગયેલા તીર્થંકર સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય તો તેનું મહત્વ છે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. અનુભવ જ્ઞાનથી જ વાત કરે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, કોઈ વિચારે કે અવલંબને, માનો કે એમને 34 અતિશય છે, 34 અતિશયમાં બધા ચમત્કારો આવી ગયા, દિવ્યધ્વનિ આદિ બધું આવી ગયું, સમવસરણ બધું આવી ગયું, જે પારદર્શક શરીર છે, પરમ ઔદારિક શરીર બધું આવી ગયું. એ પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને કોઈ કારણે વિચારે અવલંબને સમ્યક દ્રષ્ટિ રૂપણે પણ ન જણાયા હોય તો તે આત્મ, તો તેનો આત્મપ્રત્યે ફળ નથી. અને પરમાર્થથી તો તેની સેવા કરો કે અસેવા કરો, જીવને કાંઈ જાતિભેદ થતો નથી, બે હરખું છે. એટલે આપણો આત્મા સમવસરણમાં એમની સેવા કરી આવ્યો, પૂજા કરી આવ્યો સાક્ષાત તીર્થંકરને, પણ ઓળખ્યા નહીં. ઓળખવાનું સાધન સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિને ઓળખો એટલે પરમાત્માને ઓળખો, સર્વજ્ઞને ઓળખો.
અને સર્વ સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિપણે ઓળખો તો જ્ઞાનીને ઓળખો. એવો પોઈન્ટ કાઢ્યો છે એમને આ પત્રની અંદર, એવો પોઈન્ટ વિચાર્યો છે. ઓળખવામાં કયો મુદ્દો છે તો કે સમ્યક દ્રષ્ટિકોણ. ત્રણ સજીવન મૂર્તિ છે, હરિયંત પરમાત્મા, ભાવલિંગી નગ્ન દિગંબર સંત નિગ્રંથ મુનિ, અને ત્રીજા સત્પુરુષ સિદ્ધ્રસ્થમાં હોય તો ગમે તેને. આ ત્રણ સજીવન મૂર્તિ, ત્રણેયમાં સમ્યક દ્રષ્ટિકોણ કોમન છે. સમ્યક દ્રષ્ટિ પણ ઓળખાય એટલે ત્રણેય ઓળખાય. શુક્લ ધ્યાન ત્રણેયમાં કોમન નથી. સમ્યક દ્રષ્ટિ પણ ત્રણેયમાં કોમન. મુનિને શુક્લ ધ્યાન શરૂ થાય, સર્વજ્ઞને તો છે જ, સમ્યક દ્રષ્ટિને ઓળખાય નહીં એને. કેમ કે આત્મ સ્વભાવ છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ છે, અને એ સ્વભાવ જેમ જેમ પ્રગટ થાય, વિશેષ પ્રગટ થાય, શુક્લ ધ્યાનમાં વિશેષ પ્રગટ થાય, તેમ તે વિશેષ સૂક્ષ્મતા ધારણ કરે છે. એટલે વિતરાગતાની ઉપરની ડિગ્રી વધારે સૂક્ષ્મ છે, બાહ્યદૃષ્ટિ ઓળખાય નહીં. તો બાહ્યદૃષ્ટિ તો સર્વજ્ઞમાં શંકા કરવાની જગ્યા જ નથી, તો ધ્યાનસ્થ અવસ્થામાં જ રહે છે, એમને કોઈ પ્રવૃત્તિ જ નથી, તો તમે શંકા કેવી રીતે કરો? છતાંય ઓળખાણ ન થાય એનાથી, કેમ કે શુક્લ ધ્યાનને સમજી શકાય, ઓળખી શકાય. એવા બધા પોઈન્ટ, એવા સૂક્ષ્મ પોઈન્ટ એમણે વિચાર્યા છે કે એમને કાગળ વાંચી જાય તો સમજાય એવું નથી. શું કહેવા માગે છે? એ 587માં તો બધું બહુ વિચિત્ર એવી બધી વાતો મૂકી છે એમણે, કે વાંચ્યું આપણે 527. આ તો કૃપાળુદેવનો મહિમા વધે એવી બધી વાતો છે, એટલે કહું છું વચ્ચે વચ્ચે. શ્રી મહાવીર સ્વામીથી 523 મોટો પેરેગ્રાફ છે ને, ત્યાંથી હાલનું જૈન શાસન પ્રવર્તું છે તેવો વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? હવે ચોથા ગુણસ્થાને છે મારો, પેલા 13માં ગુણસ્થાને છે. તો પહેલી ચોપડીવાળાને ખબર પડે કે ચોથા કરતાં 13 વધારે આંકડો છે, 4 કરતાં 13નો આંકડો તો 9 ઉમેરો ત્યારે 13 થાય ને એમાં. તો આ તો પ્રશ્ન સૌભાગભાઈને એમણે લીખો, હં તો એ કાંઈ સીધો સાધો પ્રશ્ન હતો લખત જ નહીં, એકડિયાનો પ્રશ્ન હતો તો લખત જ નહીં ને આવા કે 4 ને 9 13 થાય. તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે, પોતે એને છંછેડ્યો છે પ્રશ્ન, તો માકુભાઈ કર્યો છે, પોતે આ પત્રમાં છંછેડ્યો છે એ વાતને. હું અત્રે એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, 13માં ગુણસ્થાને બિરાજે છે, અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ છે, 4 ગુણસ્થાને બિરાજે છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાને કે વર્તતા એવા હતા, પણ અત્યારે નથી, પ્રત્યક્ષ નથી આપણને, પરોક્ષ છે. અને મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાન ભક્તિ કરે તેટલા જ ભાવથી, કેમ કે પ્રત્યક્ષ નથી એટલે એમની પ્રતિમા કરીને ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે, એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? મંદિરમાં જઈને તીર્થંકર ભગવાનની પરમાત્માની પ્રતિમાની અમે ભક્તિ કરે અને પ્રત્યક્ષ સત્પુરુષ બિરાજ એની ભક્તિ કરે, તો બેમાં વિશેષ કોણ કહેવા યોગ્ય છે? તેનો ઉત્તર તમે વિચારીને વિસ્તારથી લખશો. જે પ્રોબ્લેમ મૂક્યો છે, જવાબ પોતે નથી આપ્યો, પ્રશ્ન મૂક્યો છે, પરીક્ષા કરી છે, તમને શું સૂઝે છે? હાલો, ભલભલા વિદ્વાનોમાં ગોથા ખાય છે. આ પ્રોબ્લેમમાં અમારે ત્યાં બધા હોય ને પંડિત રત્ન અને શું શાસ્ત્ર વિશારદ ને ન્યાય વિશારદ ને બહુ પૂછડા ઘણા ઘણા હોય છે, એમાં હું મોટી ડિગ્રીઓવાળા હોય છે, હું ન્યાયશાસ્ત્રી ને ફલાણા શાસ્ત્રી, આમાં બધા ગોથા થાય છે. જો હું છદ્મસ્થ છે, વિતરાગજીની ભક્તિ કરશો ને તો ગ્રહિત મિથ્યા તો થઈ જશે. એ વાત જ ગ્રહિત મિથ્યાતની છે. પાછી આ પ્રોબ્લેમ 527માં કૃપાલ દુબે સુભાગભાઈને મૂક્યો છે. સ્પષ્ટ વાત છે કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતમાંથી નિવારનાર છે એ ઉપકારી છે વધારે. જે વધારે ઉપકારી હોય એની વધારે ભક્તિ આવે એ કહેવાની ને સમજાવવાની જરૂર નથી. વાત કેવી મૂકી છે, ગૂઢ રીતે બધી વાત મૂકી દઈ શકો. પરમાર્થ ઘણો છે એને બુદ્ધિવાળા બધા એમાં ગોથું ખાય છે. એટલે એમણે કહ્યું બહુ શરૂઆતમાં એક પત્ર લખ્યો છે 24મા વર્ષે 14 ગુણસ્થાન જાણવાનો વિષય છે. 14 ગુણસ્થાન જાણવાનો વિષય છે, આદરવાનો વિષય નથી. તમારી ભૂમિકા નથી મુમુક્ષુમાં. કેમ કે 13મા અને 14મા ગુણસ્થાને પરમેશ્વર પદ છે અને સિદ્ધ ભગવાનનું 15મું પરમેશ્વર પદ છે. 3 પણ 4થા ગુણસ્થાને જઘન્ય મોક્ષ માર્ગ છે, પ્રારંભિક શરૂઆતનો મોક્ષ માર્ગ છે. ત્યાં પરમેશ્વર બુદ્ધિ ન આવે તો વાત પૂરી થઈ ગઈ. પહેલું સંકિત ન થાય, બીજું ત્રીજું ને આગળ જવાની વાત રહેતી જ નથી. હવે ગુણસ્થાન જો સમજે તો એ તો સમજવાનું એક રાખે તો વાંધો ન વાંધો આવે. અધ્યાત્મમાં તો 4થા ગુણસ્થાને પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે જ એનો વારો આવે. પહેલા સંકિતમાં એટલે આખી વાત બીજી જ રીતે છે. અધ્યાત્મનો વિષય બીજી રીતે છે, આગમનો વિષય બીજી રીતે છે. મેલ કરતા આવડવું જોઈએ. નહીંતર કરવા જાય હિત ને થઈ જાય અહિત, એવો વિષય છે. ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. 3 વર્ષના ઉપાધિ યોગથી છેલ્લા 26, 27, 28, 25, 26 વર્ષથી થોડી ઉપાધિ યોગ વિશેષ ધંધો બહુ વધ્યો, વ્યવસાયને પ્રવૃત્તિ બહુ વધી અને કાંઈક અપડાઉન પણ કાંઈક વધારે એમાં આવ્યા છે એવું લાગે છે. વિક્ષેપ ભાવ, ચારિત્ર મૂળમાં જે વિક્ષેપ આવ્યો, ડિસ્ટર્બન્સ ઊભો થયો, તે મટાડવાનો વિચાર વર્તે છે. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાદ કરી શકે એવી છે તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ ન થવા દે એમાં આશ્ચર્ય નથી. દ્રઢ વૈરાગ્યવાન હોય તો એ ઉપેક્ષા કરી શકે, અદ્રઢ વૈરાગ્ય હોય એ તો એમાં એકાકાર થઈ જાય અને પોતાનું અહિત કરી બેસે. તો બાહ્ય પ્રવૃત્તિ છે અથવા ઉદયમાન જે પ્રવૃત્તિ છે એમાં ઉદાસીનતા બહુ જરૂરી છે અને તે પણ યથાર્થ પ્રકારની, યથાક્રમે આવતી ઉદાસીનતા. ઉદાસીનતાનો ક્રમ સેવવો, એમને ઉદાસીનતા નહીં, ક્રમ છે. અને તો જ ઉદયમાંથી બચી શકે, નહીંતર ઉદયમાંથી ન બચી શકે. પત્રનો શેષ અંશ છે કાલના સ્વાધ્યાયમાં.